પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 404 અને 405 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 70.
વારંવાર વિજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે. યોગ ઉમદાણમાં ચાલ્યો જાય છે. ભોંયરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય એમ ઉમદાણમાં આત્મ ભગવાન દર્શન દે છે. આખો પદ્ધતિસરનો વિષય છે કે પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને અનુભવ પહેલા સ્વાનુભવનું કારણ જે સ્વરૂપનો નિર્ણય છે એનો વિષય પણ બહુ ટૂંકામાં વ્યવસ્થિત છે. જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને આત્મા જ્ઞાન સ્વભાવ છે, માત્ર જ્ઞાન કરનાર છે અને એ જ્ઞાન કરનાર છે સર્વજ્ઞેયોથી ભિન્ન છે. પરથી ભિન્ન છે એટલે સર્વજ્ઞેયોથી ભિન્ન છે. આટલું પ્રયોજન છે નિર્ણયના વિષયનું જે પ્રયોજન છે એનો આ સીધી સાદી ટૂંકી ભાષામાં સરવાળો મારીને વાત કરી કે પોતે પરથી જુદો છે. જેટલા કોઈ જ્ઞાનમાં અન્ય પદાર્થો જણાય છે તેનાથી જાણનાર એવો હું જુદો છું અને હું માત્ર જાણનાર છું. એ સિવાય જીવો સાથેનો બીજો કોઈ મારે કાંઈ સંબંધ છે. ભિન્ન છું એટલે સંબંધ નથી એ વાત તો આપોઆપ આવી જાય છે. ભિન્ન છું અને સંબંધ વાળો છું, જુદો છું ને ભેગો છું એવું પણ અનેકાંત નથી. એવું અનેકાંત અનેકાંત નો અર્થ એવો નથી આમ પણ હોય ને એમ પણ હોય, ગમે તેમ પરસ્પર વિરુદ્ધતા ગમે તેવી હોય એવું કોઈ અનેકાંતનું સ્વરૂપ નથી. અનેકાંતનું સ્વરૂપ પણ વસ્તુના સ્વરૂપને સુવ્યવસ્થિત કહેનારું કથન તે અનેકાંત અથવા સ્યાદવાદ રૂપ છે. વ્યવસ્થિત રીતે કહે છે, વસ્તુની અવ્યવસ્થાને બતાવનારું નથી પણ વસ્તુની વ્યવસ્થાને બતાવનાર છે. પછી નિર્ણય કરવો છે એમાં હું જ્ઞાયક સ્વભાવ છું, જ્ઞાન સ્વભાવ છું, માત્ર જ્ઞાન સ્વભાવી છું એવો નિર્ણય અને સર્વ જ્ઞાનમાં આવતા પદાર્થોથી ભિન્ન છું. કેમ કે વ્યવહાર છે ને ઉદય અનુસાર 24 કલાકનો દિવસ રાત્રિનો વ્યવહાર છે. વ્યવહાર છે એટલે શું કે જગતના અન્ય પદાર્થો ઉપયોગી છે કે નથી ઉપયોગી, કામના છે કે નથી કામના, જરૂરી છે કે વગર જરૂરી છે, જે કામના છે એના પ્રત્યેની અભિલાષા, જરૂરિયાતવાળા પદાર્થો પ્રત્યેની અભિલાષા, એ સિવાયના પદાર્થો પ્રત્યેની ઉપેક્ષા, એ પ્રકાર સર્વ સામાન્ય રીતે ઉદયમાં સર્વને ચાલે છે. એ જે ચાલી રહ્યું છે એમાં તે પદાર્થોથી જાણનાર છે તે આત્મા હું જ માત્ર જાણનાર રહું છું જાણનારને જરૂરિયાત છે એમ જાણનાર તરીકે રહેવું અને જરૂરિયાત તરીકે પાછું બીજાને જોવું, એમાં માત્ર જાણમાં પણ રહેતું નથી, પણ તે પદાર્થોની સાથે અભિન્નતા આવી જાય છે, ભિન્નતા રહેતી નથી. જ્ઞાયક સ્વભાવ કહેતા જ એનાથી ભિન્નતા, ભિન્નપણે જ્ઞાયક છું. અને એવો જે નિર્ણય છે એ નિર્ણયના બળ ઉપર ભેદ જ્ઞાન કરવાનો વિષય છે. નિર્ણયના બળપૂર્વક જે ભેદ જ્ઞાન થાય છે તેનું ફળ અનુભવ આવે છે. એ પહેલા નિર્ણય કરવા અર્થે પણ એને જે કાંઈ સમજણમાં પ્રોપર પદાર્થની ભિન્નતા અને આત્માનું જ્ઞાન સ્વભાવી પણ સમજણમાં આવ્યું છે એને પણ બુદ્ધિપૂર્વક જુદા, બુદ્ધિપૂર્વક જુદા જાણીને નિર્ણય સુધી પહોંચવું જોઈએ. ખરેખર તો એ નિર્ણય સુધી પહોંચવામાં પણ જુદાપણું જ પ્રયોજનભૂત છે, જુદાપણાનો જ મુદ્દો પ્રયોજન વાળો છે. અને નિર્ણય પછી પણ અનુભવ સુધી ભેદ જ્ઞાન જ કામ કરે છે. અને અનુભવ પછી પણ પૂર્ણ દશા પ્રગટ થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન જ કામ કરે છે. આમ ભેદ જ્ઞાન છે એ શરૂઆતથી માંડીને પૂર્ણ દશા પર્યંત મૂળ પદ્ધતિ છે, કાર્ય કરવાની આ મૂળ પદ્ધતિ છે. કેમ મૂળ પદ્ધતિ છે? કે અજ્ઞાનમાં અને મિથ્યાત્વમાં રાગ અને પરદ્રવ્યો સાથે એકત્વ થઈ રહ્યું છે, એકપણું થઈ રહ્યું છે. એ અજ્ઞાનને લઈને જે થઈ રહ્યું છે એ મટાડવા માટે જુદું છે, જુદાપણે અનુભવાય, જુદાપણે જણાય, તો જ એકપણું મટે. જે કાંઈ ઘૂંચ પડી છે એકત્વને લઈને પડી છે. અને આખા સંસારના પરિભ્રમણનું મૂળ કારણ આ એકત્વ થાય. સર્વ દોષોની પરંપરાનું મૂળ કારણ આ એકત્વ છે. ગુરુદેવ શ્રી એમ કહેતા કે ભાઈ, પર પદાર્થથી તને લાભ માનતા તું કેવા કેવા પાપ નહીં કર. કતલખાના માંડવાના ભાવ એમાં પડેલા છે તેના એકત્વ બુદ્ધિના ગર્ભમાં. કેમ કે જે જીવો કતલખાના ચલાવે છે તેણે શું માન્યું છે કે આનાથી જે પૈસાની કમાણી થાય છે એ મને સુખનું કારણ છે, જે પૈસા મળે છે એ મને સુખનું કારણ છે. માટે ગમે તેમ કરીને કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરીને પૈસાનું ઉપાર્જન કરવું જોઈએ. એમાં એને વિવેક રહેતો નથી. ભેદ જ્ઞાનને જ મહાન વિવેક ગણ્યો છે. જે જીવો ભેદ જ્ઞાની છે તે ભગવાનની દ્રષ્ટિમાં, ભગવાનના જ્ઞાનમાં તેમને વિવેક જાગૃત થયો છે એમ કહેવામાં આવે છે. વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા પ્રથમ નિર્ણય કરવો જોઈએ સ્વરૂપનો. નિર્ણયના વિષયમાં તો ઘણો વિસ્તાર છે, આપણે વિચારી લીધું. બે મુદ્દા છે. સ્વરૂપ અપેક્ષાએ માત્ર હું જ્ઞાયક છું, પરની અપેક્ષાએ હું સર્વથા ભિન્ન છું. બસ હું જ્ઞાયક ને બીજા બધા પર, આમાં બધું આવી ગયું. આવે છે? એક બોલ આગળ આવી ગયો. હું જ્ઞાયક છું ને બીજા બધા પર છે. બસ જેટલો કોઈ શાસ્ત્રમાં વિસ્તાર છે એ આ વિષયને કહેવા માટે છે, કોઈ મુદ્દાની વાતો કરે છે. અનુભવથી નિચોડ લાવીને ટૂંકામાં સિદ્ધિ સિદ્ધિ ચોખ્ખી સાદી ભાષામાં સ્પષ્ટ વાત કરી છે કે સ્વરૂપનો અનુભવ કરવા માટે આ એક જ મુખ્ય ચાવી છે, અથવા ધર્મના રસ્તે પ્રવેશ કરવા માટે, ધર્મ કરવા માટે આ એક જ ઉપાય છે, આ એક જ પદ્ધતિ છે, આ એક જ માર્ગ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ છે? કોઈ અવસ્થા છે એ પદાર્થ વિના હોય છે, અધર એવું તો બનતું નથી. જે જાણન ક્રિયા છે એ જાણક સ્વભાવે પદાર્થના આશ્રયે છે, જાણક સ્વભાવે પદાર્થના આધારે છે કે કોઈ અધર છે? જાણન ક્રિયા કહેતા કોઈ નવું જુદું દ્રવ્ય કલ્પી લેવાનું નથી. જે હીરાની ચમક છે એમાં હીરો ચમકે છે, હીરો ચમકે છે સ્વયં, એનું અવસ્થાથી પદાર્થનું કથનચિત જે અભેદપણું છે એ અભેદતાની મુખ્યતા કરવાની છે.
બરોબર.
જે દ્રવ્યગુણ પર્યાયના ભેદ સમજાવ્યા છે એ અભેદ પદાર્થને ઓળખવા અર્થે સમજાવ્યા છે. ભેદમાં રહેવા માટે અને ભેદ પાડીને કટકા પદાર્થના કરવા માટે સમજાવ્યા છે. એટલે તો સમયસારની શૈલી જ એ ચાલી છે. 47 શક્તિમાં શક્તિ તો સામાન્ય સ્વરૂપે છે, છતાં આવી શક્તિને જોતા એ શક્તિ પર્યાયમાં ઉછળે છે, શક્તિ પર્યાયમાં ઉછળે છે એમ કહે છે. એવો જે શક્તિનો પરિણમનશીલ સ્વભાવ છે એમ એને પર્યાયને અભેદ કરીને જે વસ્તુને ઓળખાવે છે, અને એમ ઓળખવું એ કોઈ પણ ઓળખાણ વગરના જીવ માટે વધારે અનુકૂળ છે. એ પ્રકારે ઓળખાવાની અને ઓળખવાની પદ્ધતિ અજાણ્યા માટે વધારે સુગમતાવાળી છે, અથવા ઓળખાવનારને એ વસ્તુ કહેવામાં વધારે પ્રેક્ટિકલ લાગી છે. થિયરી ઉપર નહીં જતા એ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે ખરેખર, કેમ કે માણસ શું જોવે છે કે ઘરમાં ચોરી કરવા આવ્યો તે છે, પછી એનો ચહેરો આવો હોવો જોઈએ એવું કોઈ એની વ્યાખ્યા નથી, એના હાથ પગ આવા હોવા જોઈએ એવી કોઈ એની વ્યાખ્યા નથી. ચોરી કરવાનો પર્યાય છે ખરેખર તો, શ્રીકાળી આત્મા ધ્રુવ છે અને ચોરી કરવાનો તો એનો વિભાવિત પર્યાય છે, પણ એ કઈ રીતે એનો વ્યવહાર કરે છે કે આખો ચોર છે એમ? જ્ઞાન પરથી જ્ઞાનવાન છે આત્મા, જ્ઞાનની ક્રિયાને એકલી પકડવી નથી કટકો કરીને, પણ આત્મા જ્ઞાનવાન છે એમ જોવું જોઈએ. એવી રીતે એમ અભેદતા લઈ લીધી એ સ્વભાવને. સુગાનીજીના પહેલા પત્રમાં એ જેવો સંકેત છે, દૃષ્ટિ પ્રકાશ છે. પહેલો જ પત્ર છે ને, ક્યાંથી વાત ઉપાડે છે મંત્રી? તો સામાન્યને પર્યાયને સુધી કરીને કહેવાની એમની પદ્ધતિ બોલવામાં પ્રસંગમાં તો બધા બહુ પડખાયા છે. ત્રિકાલી સહજ જ્ઞાન સ્વભાવી ધ્રુવ પદાર્થ હું. વહ પ્રતિક્ષણ જ્ઞાન રૂપ પરિણમન મેરા સહજ સ્વભાવ હૈ. આમ હું ત્રિકાળી સહજ જ્ઞાન સ્વભાવી અકૃત્રિમ સહજ એટલે સ્વભાવથી જેનો જ્ઞાન જ્ઞાનમય પણ હોય જેનો સ્વભાવ છે સ્વરૂપ છે એવો ધ્રુવ એટલે કાયમ રહેનારો પદાર્થ છું. અને પ્રતિક્ષણે જ્ઞાનરૂપ પરિણમને એ મારો સહજ સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવી પદાર્થને પ્રતિક્ષણ એની અવસ્થામાં જ્ઞાન પર્યાયનું થવું એ તો એનો સહજ સ્વભાવ છે. કોઈ જીવને જ્ઞાન થતું અટકાવી શકાય છે પોતાથી કે બીજાથી? નિગોદમાં પણ અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન પર્યાય ખુલ્લો છે. એવું નથી કે કોઈ જીવ ઈચ્છાથી જ્ઞાનને થતું અટકાવી શકે પોતે કે બીજા કોઈ સાધનો દ્વારા બીજો અટકાવી શકે એવું બની શકતું નથી. કેમ કે પદાર્થનો એ સહજ સ્વભાવ છે. પ્રતિક્ષણ એમાંથી જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાનનું થયા કરવું બસ એનો સ્વભાવ છે. અને જળ આશ્રિત જેટલા પરિણામ છે તે બધા જળના છે. આત્મા આશ્રિત જ્ઞાનમય ભાવ છે જે જ્ઞાન ભાવ છે તે આત્માનો આત્મભાવ છે અને બાકી બધા અન્ય ભાવ છે. એમ બધું પહેલો જ પત્ર થયો. પૂજ્ય ગુરુદેવ કે ઈસ સિદ્ધાંત કે ઘૂંટીને ક્ષણિક પરિણામ કી ઓર કે વલણ કે રસ્તો ફિક્કા કર દિયા હૈ. આ સિદ્ધાંત મને એવો પકડાણો છે અંદરમાં ઘૂંટાઈ ઘૂંટાઈને આવી ગયો છે કે હવે સહજ જે ક્ષણિક પરિણામો થાય છે અનેકવિધ પ્રકારના વિભાવ એમાં હવે મને ક્યાંય રસ છે? જેમ એક ખજાનો મળી જાય ને બીજે બધેથી રસ ઉડી જાય. પરિશ્રમ કરતા અને મહેનત કરતા પણ માન માન પૂરું ન મળે એમાં કોને પછી રસ રહ્યો? અને મિષ્ટાન મળ્યા પછી ઝાડના રોટલાની ભીખ કોણ માગે? એવું કોઈ કરતો એમ જ્યાં જ્ઞાન સ્વભાવ છું અનંત જ્ઞાન સ્વભાવનો અંદરમાં નિર્ણય થાય એને એક સમયના ક્ષણિક વિભાવ પરનો રસ રહેતો રસ ફીકો થઈ જાય છે. આવે છે ને બોલાવી ગયો બધા રસ ફીકા થઈ જાય છે. સહજ સ્વ કે સિવાય કોઈ કાર્યમાં રસ નહીં આતા. તો જવાબ આદિ નહીં પહોંચને મેં વહ વિલંબ આદિ કે હોને મેં મેરી ઓર કા સ્વીકાર ન કરના. કેમ જવાબ નથી લખતા? વિકલ્પ આવે તો લખું છું. હવે કોઈ આમ કરવું છે ને તેમ કરવું છે એવું કોઈ વિચાર આવતો નથી. રસ ઉડી ગયો છે. મુદ્દો તો આવી લેવો છે. આપણે ચાલુ જે અનુસંધાન વિશે કે હું ત્રિકાળી સહજ જ્ઞાન સ્વભાવી પદાર્થ ધ્રુવ પદાર્થ છું અને પ્રતિક્ષણે જ્ઞાનરૂપ પરિણમન થવું એ મારો સ્વભાવ છે. હું જ્ઞાન સ્વભાવી હોવાથી મારામાં જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે બસ આટલામાં જ મને રસ છે. સહજ જ્ઞાન થવું એમાં મને રસ છે. આવો રાગ કરવો ને આવો રાગ કરવો એમાં મને રસ છે.
સહજ
થઈ રહ્યું છે એમાં શું છે કે અનાદિનું જે પર્યાયમાં આમ કરવું ને તેમ કરવું એવો જે રાગ થાય છે, જે મિથ્યાત્વ સહિતનો રાગ છે, એ રાગ એમાં ન થાય, એ ફેર પડે છે. વારંવાર ભેદ જ્ઞાન નો અભ્યાસ કરતા એટલે જ્ઞાન દ્વારા પરથી ભિન્નપણાને અનુભવ કરવાનો જે અભ્યાસ, જ્ઞાનને પકડીને અન્ય દ્રવ્ય અને અન્ય ભાવથી જુદો પોતાનો અનુભવ કરવાનો, એને જુદો પડ્યો એમ કહે છે, પોતે જુદો છે એને જુદાપણે અનુભવ કરવાનો જે પ્રયાસ છે એને અભ્યાસ કહેવામાં આવે છે. વારંવાર પ્રયાસ કરવો એને અભ્યાસ કહે છે. એકને એક કાર્યને વારંવાર કરવું એ તેનો અભ્યાસ છે. આ ભૂખે છે ને માણસ નિશાળમાં ભણે તો પણ વારંવાર બોલે યાદ રાખવા માટે એને ગોખણ પટ્ટીનો અભ્યાસ કહેવામાં આવે છે. શું કરે છે કે ભાઈ અભ્યાસ કરે છે. અહીંયા ભિન્ન છે એને ભિન્ન અનુભવ કરવાનો અભ્યાસ, ભિન્ન ભિન્નપણે અનુભવવાનો અભ્યાસ છે. એવો એ જે વારંવાર નો પ્રયાસ થાય છે એને અભ્યાસ કહે છે. એ અભ્યાસ કરતા કરતા મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે. મતિશ્રુત જ્ઞાનમાં વિચાર વિકલ્પ કરવાની અનાદિની પરિણમનની પદ્ધતિ છે એમાં ફેર પડે છે. રાગ મટી જાય છે, વિકલ્પ મટીને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે, એના બદલે અહીંયા જ્ઞાનના પર્યાયમાં શું ફેરફાર થાય છે એ વાત બધી. સામાન્ય રીતે સર્વ સંસારી જીવોના જ્ઞાનનું પરિણમન પર પદાર્થની સન્મુખ છે. પાંચ ઇન્દ્રિયના જે વિષયો જ્ઞાન ગોચર પાંચ ઇન્દ્રિયના માધ્યમથી થાય છે તેને જાણવું એવું જ્ઞાન કામ કરી રહ્યું છે. અને એ પ્રકારના જ્ઞાનના પરિણમનમાં અનેક વિવિધ પ્રકારે વિકલ્પની ઉત્પત્તિ થાય છે. કેમ કે જ્યારે જીવ જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરતો નથી એટલે ભિન્નપણે અનુભવ ગોચર કરતો નથી, ત્યારે તેનું જ્ઞાન પરપદાર્થને જાણવા પરપદાર્થની સન્મુખ થઈને ઇષ્ટ અનિષ્ટની કલ્પના કર્યા વગર રહેતો નથી. માત્ર જાણતો નથી પણ ઇષ્ટ અનિષ્ટની કલ્પના પણ કરે છે. એટલે રાગ દ્વેષને ઉત્પન્ન કરનારું તે જ્ઞાન થાય છે. તે જ્ઞાનનું પરિણમન કે જે અજ્ઞાન રૂપ છે તે અજ્ઞાન રાગ દ્વેષનું નિમિત્ત થાય છે. અજ્ઞાન પોતે જ રાગ દ્વેષનું નિમિત્ત થાય છે. તે અજ્ઞાન માટેને જ્ઞાન થાય તો વિતરાગતાનું તે નિમિત્ત થાય. બસ આમ પડખું ફરે છે. અને જો પોતે વિતરાગપણે જ્ઞાતા દ્રષ્ટાપણે સ્વભાવને પકડીને ન રહે તો રાગ દ્વેષ કર્યા વિના રહી શકે નહીં. આ એની અનિવાર્ય પરિસ્થિતિ છે. અંદરની આ રમત બધી અંદરની છે રમત કે આત્માને ઓળખીને આત્માને ઓળખાણ થયા પછી રાગ દ્વેષ મટીને વિતરાગતા કેમ પ્રાપ્ત થાય અને એ વિતરાગતા પ્રાપ્ત થયા પછી વિતરાગી માર્ગે કેમ વિકાસ થઈને પૂર્ણ વિતરાગ થવાય એમાં અંદર માં વિશેષતા છે. એમ કહે કે આમાં રાગ ની સાથે ભેદ જ્ઞાન કરાયું અને પરપદાર્થ ને કેમ ભેદ જ્ઞાન માં નથી ગણતા, કે ખરેખર તો રાગ થી જ એ પરપદાર્થ ને અભેદ કરે છે. એકત્વ બુદ્ધિ કરે છે એમાં રાગ મુખ્ય છે એનો, એકત્વ બુદ્ધિ. જો વચ્ચેનું સાધન બચ્યું તો પરપદાર્થ ક્યાં આત્મામાં ભળી ગયા નથી, પરપદાર્થ તો પરપણે જ રહ્યા છે. ચાહે સંયોગો કે ચાહે વિયોગો, જે કાંઈ પરપદાર્થ નો દોષ ગણવામાં આવે છે એ તો પરપદાર્થ પ્રત્યેના રાગ ને કારણે ગણવામાં આવે છે. જો રાગ નો હોય તો પરપદાર્થ નો દોષ છે. આમ છે, સામાન્ય રીતે આહાર કરવાનો રાગ એ એક જાતનો અશુભ ઉપયોગનો દોષ ગણવામાં આવે છે. મુનિરાજને માટે આહારનો વિકલ્પ એ અશુભ ઉપયોગ ગણવામાં નથી આવતો. ન્યાય ફરે છે, કેમ ફરે છે કે એનો આધાર શું છે, કે એનો આધાર સંયમનો હેતુ છે. અભિપ્રાય છે સંયમનો હેતુ છે, અને સંયમનો હેતુ જે આહાર હોય છે એ નિર્દોષ હોય છે, જેમાં પરદ્રવ્યોની હિંસા ન હોય, જેમાં પેટ ભરીને એટલો આહાર કરવાની શરીર પુષ્ટિનો અભિપ્રાય ન હોય, જેમાં એકનું પેટ ભરીને પ્રમાદ થાય એવો તીવ્ર પ્રકારનો હોય. અનેક એના પડખા એટલા ચોખ્ખા લીધા છે. નહીતર આહાર કરવાનો ભાવ અશુભ ઉપયોગમાં જાય છે. સામાન્ય રીતે મુનિ સિવાય કોઈ પણ જીવને ખાવાનો રાગ આવે કે મને ભૂખ લાગી છે ને મારે જમવું છે, એટલે અશુભ ઉપયોગ થયો, અશુભ ઉપયોગ ના રહે. બરોબર, મુનિરાજ માટે એમ નથી ગણાતો. કે ન્યાય ક્યાં લાગુ કરો? બરોબર, કે દોષ છે એ પરપદાર્થ આશ્રિત નથી પણ જીવના પરિણામ આશ્રિત છે. દોષનું સ્થાન ક્યાં છે? કે દોષનું સ્થાન જીવના પરિણામમાં છે, પરપદાર્થમાં નથી. તો જ્યાં દોષ છે ત્યાં એનો અભાવ કરવો, જ્યાં દોષ નથી ત્યાં અભાવ કરવો શું કામ લાગે? ગુરુદેવ શ્રી એવું દ્રષ્ટાંત આપે કે અરીસામાં મોઢું જુએ અને અહીંયા કોઈ ચીજથી દાગ દેખાય તો અરીસામાં ઘસવો કે ચહેરા ઉપર ઘસવો? ત્યાં દાગ તો અરીસામાં જોયો, પોતાનો ચહેરો તો પોતે જોઈ શકતો નથી. કોઈ એમ કહે કે જ્યાં મને દેખાણો ત્યાં હું એને મટાડવા માટે ઘસું છું, કેદી માટે એનો દાગ નહીં બધે. બરોબર, એને એમ જોવું જોઈએ કે એ તો પ્રતિબિંબ માત્ર છે, દાગ તો અહીંયા લાગેલો છે, અહીંયા સાફ કરવાની જરૂર છે. એમ દોષ પરપદાર્થને આશ્રિત નથી, દોષ જીવના પરિણામને આશ્રિત છે. તેથી તેનાથી જુદું પડવું એને મટાડવાનો ઉપાય છે. એમાં જે આત્મબુદ્ધિ કરી રાખી છે, દોષિત પરિણામમાં આત્મબુદ્ધિ કરી છે, સ્વરૂપના અજ્ઞાનના કારણે પરિપૂર્ણ નિર્દોષ પરિપૂર્ણ વિતરાગ એવું જે આત્મ સ્વરૂપ, એના અજ્ઞાનના કારણે, સ્વરૂપના જ અજ્ઞાનના કારણે, સ્વરૂપમાં ઉત્પન્ન આત્મામાં અવસ્થામાં ઉત્પન્ન થયેલો જે રાગાદી વિભાવ એને જ આત્મા માન્યો છે, એને કર્તવ્ય માન્યું છે, એને ધર્મ માન્યો છે, એને આત્મા માન્યો છે, એને સર્વસ્વ માન્યું છે, અને એ જ મોટામાં મોટો દોષ છે. અન્ય દોષોની પરંપરાનું મુખ્ય કારણ આ જ છે. તેનાથી ભિન્ન વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે. મતિશ્રુત જ્ઞાન કે જે પરપદાર્થને પ્રસિદ્ધ કરનાર બહિર્મુખ પ્રવૃત્તિ બુદ્ધિ છે, જ્ઞાનની પર્યાય છે, તેનાથી તે પાછી વળીને તે પર્યાયાંતર થઈને સ્વરૂપ સન્મુખ થાય છે. અને સ્વગ્નિ જ્ઞાનમાં સ્વપણે જણાય છે ત્યારે પોતાપણાનો એમાં અનુભવ થાય છે. એ સ્વગ્નિ વિતરાગ નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી જ્ઞાન પણ એને અવલંબીને ઉત્પન્ન થયેલું હોવાથી એવા તાદ્રશ્ય પરિણામને ભજે છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે કે જેને અવલંબે બસ સદ્રષ્ટા ધારણ કરે એવા આકારે થાય જ્ઞાન. જ્ઞાકારે થવું તે જ્ઞાનનો સ્વભાવ છે. જેવું જ્ઞ સામે હોય તેવો જ્ઞાનમાં આકાર ઉત્પન્ન થાય, એવું સહજ જ્ઞાનમાં છે. તો જેવો આત્મા સ્વભાવથી નિર્વિકલ્પ ને વિતરાગ છે, સ્વસન્મુખ વિકલ્પ થયેલા જ્ઞાનમાં બસ એવું જ સ્વજ્ઞનું પ્રતિબિંબ પડે છે, જ્ઞાન તેવો આકાર ધારણ કરે છે. ત્યાં નિર્વિકલ્પ ને વિતરાગપણું જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે, રાગ ઉત્પન્ન સાથે સાથે થતો નથી. એને અહીંયા ધર્મ કહેવામાં આવ્યો છે. વિતરાગતા તે ધર્મ છે. એટલે જ્ઞાનમાં સ્વવિકલ્પણું ક્યારે રહેતું નથી, સ્વવિકલ્પણું ક્યારે મટી જાય છે એ વિષય લીધો છે. કે વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મતિશ્રુત જ્ઞાનના મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે. ઉપયોગ નિર્વિકલ્પ થઈને સ્વભાવના સ્વરૂપના ઊંડાણમાં ચાલ્યો જાય છે, એવો ઊંડો ઉતરી જાય છે, તીવ્ર વેદન આવે છે. અને એ વેદનમાં ઘણી એકાગ્રતા રહે છે કે ત્યાં જ્ઞાન હોવા છતાં આત્માને સ્પર્શાદી વિષયનું જ્ઞાન થતું નથી, આવે છે રહસ્યપૂર્ણ શિક્ષણ. અવાજ સંભળાતા બંધ થાય છે, કોઈ સ્પર્શ કરે મારે કાપે તો પણ એનો કાંઈ ખબર પડતી નથી, કેમ કે ઉપયોગ નથી. ઉપયોગ સ્વસંવેદનમાં ઊંડો ઊંડો વેદનમાં ચાલ્યો ગયો છે. એવી તારતમ્યતા વાળી સ્થિતિ જોઈને ઉપયોગ ઉનાળમાં ચાલ્યો જાય છે એમ કહે છે. એકાગ્રતાને સૂચવે છે ઉપયોગ ઉનાળમાં ચાલ્યો જાય છે, અંતર્વેદનમાં એવો ઉગ્ર થાય છે કે બહારની પાંચ ઇન્દ્રિયના વિષયની કોઈ ખબર પડતી નથી. ઘણી એકાગ્રતા આવે છે, કેમ કે રસ ઘણો આવ્યો છે ને, જ્યાં ઘણો રસ ત્યાં એકાગ્રતા વિશેષ. આ તો આત્માનો નિર્ણય થાય છે, ત્યાં બીજા રસ ફિક્કા પડે છે. એનું કારણ એ છે કે આત્માનો રસ ઘણો ઉત્પન્ન થાય છે, એટલો મહિમા આવે છે, એટલો રસ આવે છે. રાશિ આપણે ગુરુદેવ હતા ત્યારે આ કોઈ સાથે વાત કરતા કે તમે તમારા ઘરે નિરાંતે બેઠા હોય એમાં કોઈ એકદમ દોડતા આવે નથી. કાંતિભાઈ, ગુરુદેવની તમારા ઉપર કૃપા થઈ છે ને, આજે તમારા ઘરે સામેથી આવીને વધારીને આહાર કરવાના છે. તમે ભલે કાંઈ વિનંતી નહોતી કરી પણ એમને પોતાને વિકલ્પ થયો છે, તો તમારો થનગનાટ છે ને તાદા શાંતિ થી બેઠા હોય ઉછળવા માંડો. તમે બધું વ્યવસ્થિત કરી નાખો, થોડા ટાઈમમાં જેટલી ઘરની શોભા થાય એટલી વ્યવસ્થા થાય એટલી કરી નાખો. એકદમ બે ચાર પાંચ પછી જગ્યાએ ટેલિફોન કરી નાખો, એ કોકને હોપી દો, આ કોકને હોપી દો, આ કોકને હોપી દો, આમ કરી નાખો ને તેમ કરી નાખો. અને એમાં આકાશવાણી થાય તો મહાવીર માંથી ચારણ રૂદ્ધિધારી મુનિઓ આકાશ માર્ગે તમારે ત્યાં આંગણે પધારે છે. બરાબર બપોરનો સમય હોય આહારનો અને ઘરમાં રસોઈ થઈ ગઈ હોય તો એમ થાય કે બહુ સારો મોકો છે. મુનિઓ પધારશે અને આહાર દાનનો યોગ થશે. મુનિ એટલે ખરેખર ત્યાં ભગવાન જ દેખાય છે. મુનિ એટલે મુનિ ભગવાન છે. એથી વધારે આનંદ થાય. ગુરુદેવ પધારે એનાથી પણ વધારે આનંદ થાય. કેમ કે આ તો સાક્ષાત નિર્ગ્રંથ ગુરુ, આ તો જ્ઞાન દાતાર છે એટલે ગુરુ થઈ ગયા. આ તો સાક્ષાત નિર્ગ્રંથ ગુરુ, એથી વધારે હવે કોઈ દિવ્ય ધુની થાય પાછો કે અરે સાક્ષાત તીર્થંકર નું સમવસરણ તમારે આંગણે આવે છે. ઠીક, પછી પછી કઈ ઉત્સાહમાં કઈ બાકી રહીએ કઈ, પછી દુકાને જવાનો વિચાર ન આવે. દુકાને કોઈ સંભાળી દે તો કે અહીંયા તાળું મારીને બધા ઘરે આવી આવે એમ કે. શું કે ત્યાં તાળું મારીને બધા ઘરે આવતા રહીએ એમ કે ચાલુ રાખજો એમ કે. એથી વધારે કોઈ એમ કે સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા છે ને એ કોઈ બી નીચે નથી ઉતરતા પણ તમારા માટે આવવાના છે. તો પછી આમ તો કોઈ સીધા આવતા જ નથી પણ આ સ્પેશિયલ કેસ છે તમારો. અનંતકાળમાં અક્ષરું થવાનું છે, થતું નથી વાત તર્ક છે. આ તો કેટલું લાગે, આ તો એથી વધારે છે. નિર્ણયનો વિષય છે એથી વધારે. સાક્ષાત સિદ્ધ પદ છે એ પોતે જ છે. ઓલા તો બધા અન્ય અન્ય દ્રવ્યમાં જાય છે ને. રાગ વધે છે ત્યાં તો ભક્તિ આદિનો રાગ તીવ્ર થાય છે અને રાગનો વિષય થાય છે. જ્ઞાની હોય મુનિ હોય ભગવાન હોય આ તો વિતરાગ સ્વરૂપે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે પોતે છે એવો નિર્ણય થાય. એનું પરિણામ એના મહિમામાં કેટલો ઉછાળો ખાય એ નિર્ણયનો વિષય નિર્ણયમાં રહી જાય છે. એને શું કઈ કેવી રીતે કઈ બતાવવું, આ તો ત્રિરાશનો વિષય છે. એટલે એના રસમાં જે વિકલ્પ તૂટી ગયો એ નિર્વિકલ્પ સિદ્ધ પદ છે. એના તીવ્ર રસમાં જે વિકલ્પ તૂટી ગયો એને અંદરમાં ભોયરામાં ભગવાનના દર્શન થઈ જાય. સાક્ષાત અતિન્દ્રિય પ્રત્યક્ષ, અતિન્દ્રિય પ્રત્યક્ષ એને કહે છે. તો અનુભવને અધ્યાત્મની પરિભાષામાં અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ કયો છે એવું એને અંદરમાં ઉંડાણમાં આત્મ ભગવાન દર્શન દે છે. કોણ બીજા કોઈની, પોતે આત્મ ભગવાન પોતાને દર્શન દે છે એમ લીધું. એકાગ્રતા અહીંથી પ્રશ્ન તો અહીંથી નીકળ્યો. બહુ એકાગ્રતા થાય પણ એ નિર્ણય થાય તો આવો ઉછાળો ખાય એનો રસ જામીને પછી અનુભવ આવ્યો છે. એ રસ જે સ્વરૂપનો ઉત્પન્ન થયો એ ઘણો ઘૂંટાઈ ઘૂંટાઈ ઘૂંટાઈને એટલો ઘૂંટાઈ ગયો કે પછી એનો વિકલ્પ પણ નહીં, એ વિકલ્પ છૂટીને એ અનુભવ થયો છે. એટલે એનું વેદન ઘણું ઉગ્ર હોય છે અને એથી એને ઉનાળમાં ચાલ્યો ગયો ઉપયોગ, ઉનાળમાં આત્માના ઉનાળમાં ચાલ્યો ગયો એમ કહેવામાં આવે છે. વેદન તીખું છે એમ લેવા, એક ક્ષણનું વેદન અનંત ભાવભ્રમણને તોડનારું છે. આવું એક ક્ષણનો પ્રથમ ક્ષણનો ધર્મનો ઉપયોગ, ધર્મનો પર્યાય એ અનંત ભાવભ્રમણને તોડનારું છે. એને બંધનથી છૂટ્યો છોડ્યો એમ કહેવામાં આવે. જીવ ગમે તેટલો શુભ ઉપયોગ કરે પણ એમાંથી તો પુણ્ય નામનું કર્મ બંધાશે, છૂટવાનો કોઈ પ્રશ્ન નથી. જ્યારે આ એક ક્ષણનો શુદ્ધ ઉપયોગ એના જન્મ મરણને તોડે છે, અનંત જન્મ મરણનો નાશ કરે છે, એટલો એની અંદર વિભાવના પર્યાયોને ખલાસ કરવાનો અને વિભાવના ફળને ખલાસ કરવાનો એનો અંદર સ્વભાવ રહેલો. શું કે છે કે ભેદ જ્ઞાન નો વારંવાર નો અભ્યાસ કરતા કરતા મતિ શુદ્ધ જ્ઞાનમાં ઉત્પન્ન થતા વિકલ્પો સહજપણે તૂટી જાય છે, સ્વાભાવિકપણે તૂટી જાય છે. તોડવામાં પછી બીજો કાંઈ વિકલ્પ કરવો પડતો નથી. આ વિકલ્પને તોડવું એમ ત્યાં નથી. જ્યાં નિર્વિકલ્પ જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે છે પોતાપણે સ્વપણે, વિકલ્પ તૂટવાનો અવસર આવે છે. ભોંયરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય છે તેમ ઉનાળમાં આત્મ ભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા આમ થઈ ગયો. આમ એટલે ભેદ જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરતા કરતા એમ આત્માનો વિચાર કરતા કરતા આત્માનો અનુભવ થશે એમ નથી કહેતા. બીજા ભક્તિ ને બીજા શુભોપયોગની ક્રિયા કરતા સ્વાનુભવ થશે બંધ મટશે એમ ન કહ્યું. સ્વાનુભવ થતા બંધ મટે છે, અબંધ દશા પ્રગટ થાય છે ને, તેટલું તો ન કહ્યું. પણ તું આત્માનો વિચાર કરીશ અને આત્માનો વિચાર કરતા કરતા તને અનુભવ થશે એમની સ્વાનુભૂતિની કળા છે. જે અનુભવ કરવાનો પ્રયાસ છે તે અનુભવનું કારણ છે. વિચાર કરવો તે અનુભવનું કારણ નથી, પણ અનુભવ કરવાનો પ્રયત્ન તે અનુભવનું કારણ છે. આમ છે અનુભવ શેનાથી થાય એમ સીધો પ્રશ્ન કરે કે અનુભવનો પ્રયત્ન કરવાથી થાય અને બીજી કોઈ રીતે ન થાય. આત્માના સ્વરૂપનો વિચાર સુદ્ધા એ જુદી ચીજ છે અને અનુભવનો પ્રયાસ જુદી ચીજ છે એમ છે. એ ભેદ જ્ઞાનમાં એનો સમાવેશ કર્યો છે કે આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતાપમાં તે બધી કળા હાથમાં આવી જાય. જો એને વિજ્ઞાન કરતા આવડે તો એને કેવળ જ્ઞાન લેતા આવડ્યું, અને વિજ્ઞાન કરતા ન આવડ્યું તો હજી સુધી એને કાંઈ આવડ્યું. લાભ થયેલો. પણ ઘણા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો અને ઘણો શુભોપયોગ રહેતો હોય તો, ઊંચામાં ઊંચો શુભોપયોગ રહેતો હોય અને શાસ્ત્રનું જ્ઞાન બરાબર ચોખ્ખું આવડતું હોય, કાંઈ આવડ્યું અને અંદરમાં જ્ઞાન જુદું અને રાગ જુદું, બે ભાવોની જાતિ જુદી છે, એ ઓળખાણ પૂર્વક એની જાત ઓળખતા તારામાં ને તારામાં ન આવડી તો તારાથી બહાર તને જે કાંઈ આવડે છે એના ઉપર અમે મીંડું મૂકીએ. જે ચીજ તારામાં ને તારામાં છે એમાં તને ખબર પડતી નથી કે આ મને નુકસાનનું કારણ રાગનું એકત્વ છે, તો બહાર તને બીજી બધી ખબર પડે છે એ વાત કાંઈ અમે માનવા તૈયાર નથી. આમ છે આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા, ભેદ જ્ઞાનની કળા હાથમાં આવતા, રાગ જુદો અને જ્ઞાન જુદું. આ સુગાનીજીનો જીવન પરિચય લીખો છે એમાં આ વાત લખી છે. લખાણ તો કરી છે એમના દીકરીએ તૈયાર કરી છે, જેમ દીકરી ગયા નાની ઉંમરમાં 32 વર્ષની ઉંમર એને તૈયાર થયું. બહુ મગજવાળા હતા એમણે સોનગઢમાં આવીને પહેલા વહેલા શું સાંભળ્યું કે જ્ઞાન જુદો છે અને રાગ જુદો છે. આ સાંભળ્યું જે અંદરમાં ભેદ જ્ઞાનનો વિષય છે, પ્રકાર છે, એ સીધું જ એમની પકડમાં મુદ્દો આવ્યો, એટલે અનુભવ સુધી પહોંચવામાં વાર લાગી. વાર લાગે છે એનું કારણ આ છે કે એ મુદ્દો ચૂકી જાય છે અને બીજે બીજે વળગે. હજાર વાતો આવે, તત્વજ્ઞાનનો વિષય એટલો વિશાળ અને ગહન છે કે એ તો દરિયો છે. તત્વજ્ઞાન તો એ મોટો દરિયો છે, એમાં પોતાને મુદ્દાની વાત કેટલી છે, મૂળ મુદ્દાની વાત કેટલી છે એને પકડીને કામ કરવાની કળા હાથમાં ન આવે તો કોઈ રીતે બીજી બધી વાતોથી કાંઈ પેટ ભરાય નહીં. આમાં એને તૃપ્તિ થાય એવું છે, પેટ ભરાય એટલે સ્વાનુભવ થતા એને અંદરમાં તૃપ્તિ થાય એવું છે. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા કમાય, એટલો અનુભવ થાય સમ્યક દર્શનનો એમ નહીં, પૂર્ણતા સુધી કેવો જ્ઞાન પ્રત્યે ક્યાં સુધી જવાય, એ બધી કળા એના હાથમાં આવી. એક વાત મુદ્દાની શીખી લીધી, એને કેવો જ્ઞાન લેતા આવડ્યું, એ ભગવાનની પરીક્ષામાં પાસ થઈ ગયો, બાકી બધા ના પાસ છે. ભેદ જ્ઞાન અંદરમાં કરી શકે તો એ પારંગત છે, બધા જ વિષયમાં પારંગત છે, કેમ કે કેવળ જ્ઞાન વિશે. અને નહીં કરી એક કઈ વાતમાં કાંઈ દમ છે. બધી કળા હાથમાં આવી જાય છે, કેવળ જ્ઞાન સાથે કેલી શરૂ થાય. મતિશ્રુત જ્ઞાનમાં મતિશ્રુત જ્ઞાન કેવળ જ્ઞાન સાથે રમતું કરવા માંડે છે, કેમ કે એનો વિષય કેવળ જ્ઞાન સ્વભાવે આત્મા થઈ ગયો. મુખ્ય નિર્ણય હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. અમને શ્રદ્ધા અપેક્ષાએ તો કેવળ જ્ઞાન વર્તે છે, પણ કેવળ જ્ઞાન ભવિષ્યમાં થશે એમ ન કહ્યું. મુખ્ય નયના હેતુથી મુખ્ય નયનું કારણ પકડીએ, મુખ્ય એટલે નિશ્ચય નહીં, તો કેવળ જ્ઞાન વર્તે છે, કેમ કે કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા હું છું એવો પ્રત્યક્ષ અનુભવ વર્તે, ભલે દશામાં પ્રગટ નથી થતા. એ કેવળ જ્ઞાન ની કેલી કોને કહેવાય એમ એની અંદર નક્કી થાય છે. એટલા એ નજીક છે, જેવો કેવળ જ્ઞાન થી નજીક છે તે કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરે છે. તેથી કેવળ જ્ઞાન ને અનુભવ કરનારા, સ્વાનુભવ કરનારા જીવો ઘણા નજીક આવી ગયા છે. અનંત કાળમાં બે ચાર ભવ તો કાંઈ નથી, સમુદ્રના પાણીના બિંદુ જેટલો એનો અંશ છે. અનંત કાળ જે છે અનાદિ અનંત, એમાં બે ચાર ભવ તો એક પાણીના બિંદુ જેટલા છે. એટલે કેવળ જ્ઞાનની નજીક એ જીવ કેટલો બધો આવ્યો એમ જો વિચાર કરવામાં આવે તો એને એમ કહે છે કે કેવળ જ્ઞાન સાથે એને રમત માંડી છે. હવે એ કેવળ જ્ઞાન અલ્પકાળમાં લઈ લેશે એમાં કોઈ શંકા છે? એક તો વિચાર કરો કે જે આત્માનો સ્વાનુભવ થતા એને દરકાર ન રહે કેવળ જ્ઞાન દેખાય, અને છતાં દરકાર ન રહે તો એ સામેથી આવે. આ તે સ્વાનુભવની મસ્તી કેટલી એમ છે. અનુભૂતિ ઉપર જ લીધે આત્મ સ્વભાવ જ્ઞાયક સ્વભાવ આત્માનો નિર્ણય કરી મતિ સુત જ્ઞાનનો ઉપયોગ જે બારમાં જાય છે તેને સમજી લેવો. આના ઉપર તો આપણે નિર્ણયનો વિષય લંબાયો હતો. બહાર જતા ઉપયોગને જ્ઞાયકના અવલંબને વારંવાર અંદરમાં સ્થિર કર્યા કરવો મોક્ષ માર્ગમાં આવીને. ઉપયોગ વિકલ્પો તૂટી જાય છે, અહીંયા કે છે અહીંયા મતિસ્વરૂપ જ્ઞાનનો ઉપયોગ અંદરમાં જાય છે, સમિતિ રહે છે અંદરમાં સમિતિ, બહારમાં જાય છે તો સ્વવિકલ્પ દશા થાય છે. તે સમય થાય છે એટલે નિર્વિકલ્પ દશા થાય છે. બસ પછી વાત છે તો ભાષા જુદી જુદી છે, એક જ ભાવ છે. તે જ શિવપુરી એટલે મોક્ષ પહોંચવાનો રાજમાર્ગ છે. જ્ઞાયક આત્માની અનુભૂતિ તે જ શિવપુરીની સડક છે, અનુભવ તે સડક છે એમ છે. તે જ મોક્ષનો માર્ગ છે, બીજા બધા તે માર્ગને વર્ણવવાના ભિન્ન ભિન્ન પ્રકાર છે. પછી એમ કહે તે અનુભવમાં વિદ્યોને સ્થિર થયો એટલે એને અંશ દેશે ત્યાગ થયો, તેથી તે શ્રાવક થયો. વિશેષ અનુભવમાં સ્થિર થયો એટલે સર્વસંગ પરિત્યાગ કર્યો, તેને સર્વત્યાગ કર્યો. પણ એ બધા અનુભૂતિના માર્ગને વર્ણવવાના ભિન્ન ભિન્ન પ્રકારો છે. એ જે પ્રકારો છે તે અનુભૂતિને વર્ણવવા માટે કહ્યા છે. બીજી જે વાત કહી છે તેને ધ્યાનમાં નહીં લેતા એમાં અનુભવ ક્યાં આવ્યો ને કેવી રીતે કેટલો આવ્યો એમ વિચારવું જોઈએ. ચારસો ને ચાર છે, ચારસો પાંચ. અજ્ઞાનીજી આ બધું ક્ષણિક છે, સંસારની ઉપાધિ દુઃખરૂપ છે એવા ભાવથી વૈરાગ્ય કરે છે. અજ્ઞાને વૈરાગ થાય છે ને, એનો આધાર શું છે? સંયોગો છે. રાગનો આધાર પણ સંયોગ, અને વૈરાગ્યનો આધાર પણ જો સંયોગ, તો પરિણામ ભલે રાગ ના બદલે વૈરાગ વાળા દેખાય તો પણ એને આધાર બદલ્યો નથી. આમ છે, મૂળ વાત આધાર બદલવાની છે. તું તારા સ્વરૂપ નો આધાર ને આશ્રય લઈને પરિણમન કર તો સ્વાનુભવ ને અબંધ દિશા પ્રત્યે એને ખરેખર વૈરાગ્ય કહેવામાં આવે છે. કેમ કે ત્યાં પર્પ ની અપેક્ષા વૃત્તિ તૂટે છે અને ઉપેક્ષા વૃત્તિ જન્મે છે, એથી એને પરમાર્થ વૈરાગ્ય કહેવામાં આવે છે. જ્યારે યથાર્થ પ્રકારે જેને વૈરાગ્ય થતો નથી તેને આ પ્રકાર આવે છે કે આ બધું ક્ષણિક છે, આ ભોગ વિલાસ આયુષ અનુકૂળતાઓ પરિવાર કુટુંબ દુકાન બધું ક્ષણિક છે, નાશવાન છે, અને એ બધા સાથે તન્મય થતા દુઃખ ને ઉપાધિ વધે છે, એ બધા ઉપાધિ રૂપ છે. એવા ભાવથી અજ્ઞાની જીવ વૈરાગ્ય કરે છે, એને વૈરાગ આવે છે, વૈરાગના પરિણામ કરે છે. તો એકલા પરપદાર્થની આશ્રય બુદ્ધિથી કરે છે, એવું તર્ક કરી શકે છે એમાં ખોટું શું છે? બધા સંયોગો બધું ક્ષણિક જ છે, જેટલા કોઈ શરીરથી માંડીને જેટલા સંયોગ છે એ બધા નાશમાં ક્ષણિક છે. વળી એ બધા ઉપાધિના સ્થાન છે, એમાં ખોટું શું છે? અનિત્ય ભાવનામાં પણ એ આવે છે. પણ અનિત્ય ભાવના આત્માની નિત્યતાનું જ્ઞાન રાખીને કરી છે. બીજી મુખ્ય વાત તો એ છે કે જે અનિત્ય શબ્દ છે, અનિત્યનો જે ભાવ છે શબ્દનો, ભાવ તો કઈક છે કે નહીં, ભાવ પાછો જોઈએ ને, એ સાપેક્ષ ભાવ છે. અનિત્ય કોક છે તો નિત્ય પણ કોક છે. નિત્યના જ્ઞાન વગર તને અનિત્યતાનું જ્ઞાન ક્યાંથી થયું? નિત્ય એવો જે શાશ્વત આત્મા, એના જ્ઞાન વિના અનિત્યતાનું જ્ઞાન કોઈ રીતે હોઈ શકે? એ તો સાપેક્ષ શબ્દનો અર્થ જ સાપેક્ષ છે. એવી જ રીતે દ્રવ્ય પર્યાયમાં છે, કોઈ દ્રવ કહે તો એને પર્યાયનું જ્ઞાન ન હોય, ને કોઈ પર્યાય કહે ને એને દ્રવ્યનું જ્ઞાન ન હોય, તો એ દ્રવ્ય પર્યાય ને સમજ્યો નથી. એ સાપેક્ષ છે, પર્યાય કહેતા જ દ્રવ્ય ખરું થઈ જાય છે, અને પર્યાય અધર એકલી રહે એને પર્યાયનું સાચું જ્ઞાન નથી, એને પર્યાયની કલ્પના કરી છે, એને પર્યાયનું જ્ઞાન કહેવાતું નથી. એવો એવા ભાવથી જે વૈરાગી કરે છે એનો દુઃખ ગર્ભિત વૈરાગ છે. ખરેખર તો એ બધો એનો વૈરાગ છે, તે જેના ગર્ભમાં દુઃખ છે એવો એ વૈરાગ છે. બારમાં ઘણા એવા પ્રસંગ બને છે ને, સ્વજનનું મરણ થાય અથવા બીજા સાધનો બધા આજીવિકાના ટળી જાય તો પણ ઘણા વૈરાગ્ય લે છે. આપણે હવે આત્માનું કરો, બીજું કઈ કરવા જેવું નથી, જુઓ આ સંસારમાં કેવી દશા થાય છે, એ યથાર્થ વૈરાગ્ય નથી. વળી કોઈ વૈરાગીને માન મળે છે, પ્રસિદ્ધિ મળે છે, આદર સત્કાર એનો થાય છે, માટે એ સ્થાન આપણું તો હોવું જોઈએ. એમ માનના લોભથી આવેલો વૈરાગ એ પણ યથાર્થ વૈરાગ. અયથાર્થપણે આત્મ સ્વરૂપના આધાર વિના અનેક પ્રકારે વૈરાગની ઉત્પત્તિ થવાની સંભવ છે, પણ એ બધા વૈરાગ ખરેખર વૈરાગ્ય નથી. પણ વૈરાગ્યના લેબાસમાં કસાય છે, રૂંધાયેલો કસાય છે, આગળ આવી ગયો,
રૂંધાયેલો
કસાય છે, એવો ઘૂંટાય છે ઘૂંટાય છે કે પાછો એ ફાટી નીકળશે તને ખબર પડશે.